आचार्य जिन शासनोन्नति करा, पूजा उपाध्याय का। श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
मोक्ष मार्ग प्रकाशक पंडित टोडरमल जी रचित मोक्ष मार्ग प्रकाशक में अपने नव अधिकार पूरा कर्या। हवे एमा पहलू परिशिष्ट पण आपणे पूरू कर्युं। हवे बीजू परिशिष्ट ए रहस्यपूर्ण चिट्ठी आचार्य कल्प पंडित टोडरमल जी द्वारा रचित आ रहस्यपूर्ण चिट्ठी छे। ए चिट्ठी एमणे जे लखी छे ए रहस्यपूर्ण चिट्ठी केम कहेवाय छे, केम के एमां स्वरूपने प्राप्त करवा माटेनुं रहस्य दर्शाववामां आव्युं छे। स्वरूप प्राप्तिनुं ए रहस्य एमां छे, एटला माटे एने रहस्यपूर्ण चिट्ठी कहेवामां आवे छे। तो आपणे ए लईए परिशिष्ट बे रहस्यपूर्ण चिट्ठी आचार्य कल्प पंडित टोडरमलजी द्वारा रचित। पंडित जी लखे छे यहां के सिद्ध श्री मुल्तान नगर महाशुभ स्थान विषे सर्वधर्मी भाई अनेक उपमा योग्य अध्यात्म रस रोचक भाई श्री खानचंद जी, गंगाधर जी, त्रिपाल जी, सिद्धार्थ दास जी आदि सर्व स्वधर्मी योग्य लिखितन टोडरमल जी ना श्री प्रमुख विनय शब्द अवधारजो। अहीं यथासंभव आनंद छे तमने चिदानंद गणना अनुभव थी सहज आनंद नी वृद्धि चाहू छु। जो भावना केवी व्यक्त करी छे, तमने चिदानंद घनना अनुभव थी चिद आनंद घन एना अनुभव थी सहज आनंद नी वृद्धि चाहू छू। एना आनंद द्वारा सहज आनंद नी प्राप्ति, एम नथी कर्यु के तमने कोई संपत्ति मळजो ने आम मळजो ने तमारी तबियत सारी रहेजो ने तमने सुखाकारी आ प्रमाणे धन मन थी चाहू छू ने एवी कोई वात कोई लखी नथी। जे आनंदनी वृद्धि जे इच्छी छे ए पण सहज आनंद अने ए सहज आनंद क्यांथी प्राप्त करवो ए पण लख्यु छे के चिदानंद घनना अनुभवथी। चिदानंद घन एटले आत्मा, पोताना आत्मा निज स्वरूप एज आनंद स्वरूप छे, एना अनुभव थी तमने एवा सहज आनंद नी प्राप्ति थाओ। अहियां तो वृद्धि लखी छे एटले के तमने ए तो छे ज, तो ज वृद्धि नो सवाल आवे ने। जेने सम्यक्त्व थयुं छे एने पछी एनी वृद्धि नो प्रश्न थाय, जेने सम्यक्त्व नथी एने तो एवा सहज आनंद नो प्रश्न ज होय नहीं। एटले एमने सहज आनंद छे अने सहज आनंद में पछी वृद्धि करवी छे तो वारंवार ए पोते पोताना स्वरूप में जाए छे। एटले एम मानीने ज वात करवामां आवी छे के सामे जे पात्रो छे ए बधा सम्यक दृष्टि छे, पोते निर्विकल्प ध्याननी दशामां स्वरूपमां आनंद प्राप्त करे छे अने एवा स्वरूपनो आनंद प्राप्त करनाराओने ए आनंदनी वृद्धि એટલે એ વારંવાર સ્વરૂપમાં જાય અને એમાંથી વારંવાર આનંદની પ્રાપ્તિ કરે. એક વાક્ય લખ્યું છે પણ એ કેટલું બધું માર્મિક વાક્ય લખ્યું છે. બીજું, તમારો એક પત્ર ભાઈ શ્રી રામસિંહજી ભુવાનીદાસજીને આવ્યો હતો તેના સમાચાર જહાનાબાદથી અન્ય સ્વધર્મીઓએ લખ્યા હતા. ભાઈ શ્રી, આવા પ્રશ્ન તમારા જેવા જ લખે. આ વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ જ થોડા. ધન્ય છે તેમને જે સ્વાનુભવની વાર્તા પણ કરે છે. એ જ વાત કહે છે કે તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન એન વાર્તાપી હિ શ્રુતા નિશ્ચિતમ સ ભવે દ્રવ્યો એકત્વાસિતિ તેવીશ. આ શ્લોક અહીંયા લખી અને પંડિતજી જે જણાવવા માગે છે એ અર્થ અહીંયા આપ્યો છે કે જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત જ સાંભળી છે તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનો નિશ્ચયથી પાત્ર થાય છે, અર્થાંત તે જરૂર મોક્ષમાં જાય છે. કે વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ જ થોડા છે. અધ્યાત્મમાં રૂચિવાળા જીવો કેટલા, અને રૂચિ હોવી અને પછી એવી રૂચિ પ્રમાણે એવા પુરુષાર્થ કરવાવાળા જીવો કેટલા. સાચો પુરુષાર્થ હોય નહીં, સાચી રૂચિ પણ હોય નહીં, જૈન દર્શનમાં અભ્યાસ મળે નહીં, શાસ્ત્રોનો અભ્યાસ નહીં, સાચી સમજ નહીં અને અધ્યાત્મની રૂચિ નહીં, માત્ર કહેવાના જૈનો. એટલે પંડિતજીએ એ સમયમાં, એમના સમયમાં પણ એ જ પરિસ્થિતિ હતી, એટલે વાત લખી કે આ વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ જ થોડા છે. એટલે એવા જીવો માટે એમ લખ્યું કે ધન્ય છે તેમને કે જે સ્વાનુભવની વાર્તા પણ કરે છે. સ્વાનુભવની વાત કરવી એ તો બહુ મોટી વાત થઈ. લાખોમાં કોઈક જીવને સ્વાનુભૂતિ હોય અને સ્વાનુભૂતિ હોય અને એ પછી એ વાત કરે, એવું તો બહુ જ જ્વલ્લે જ જોવા મળે, ભાગ્યે જ જોવા મળે. અધ્યાત્મની રૂચિ કેળવવી એમાં પણ પુણ્ય હોય તો થાય, નહીતર કાંઈ થાય નહીં. પૂર્વે એ પાપાનું બંદી પુણ્ય લઈને આવ્યો હોય તો એની પાસે એની સાત બે ડી ખાય તો એ ન ખૂટે એટલું ધન હોય, છતાંય એ દુઃખીનો દુઃખી હોય, એને આ તરફનું લક્ષ થાય નહીં, એની વ્યસ્તતા બીજે રહી હોય. એ એવો વ્યસ્ત હોય કે 65 વર્ષની ઉંમર થઈ હોય તોય હજી એ અઠવાડિયાના 7 દિવસ કામ કરતો હોય, એને એ સિવાય બીજું કંઈ સૂઝે જ નહીં. કેમ કરીને પૈસા કમાઈ લઉં? અરે ભલા માણસ, હવે તારું આયુષ્ય કેટલું રહ્યું, તારે એ બધા પૈસાનું હવે શું કરવું છે, તું ક્યાં સાથે લઈને જવાનો છે, આટલી બધી સામગ્રી મળી છે, આટલો પૈસો મળ્યો છે, આટલું આ બધું મળ્યું છે, હવે તું જરાક પાછો તો વળ. એની પાછળ જ દ્રષ્ટિ, બીજી કોઈ દ્રષ્ટિ જ મળે નહીં, બીજી કોઈ દ્રષ્ટિ જ મળે નહીં. એટલે અહીંયા એ વાત લખી છે કે જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત જ સાંભળી છે, જેણે આની જ વાત સાંભળી છે ને પ્રસન્ન ચિત્તથી, ખૂબ રૂચિપૂર્વક જેણે આ વાત સાંભળી છે, એને વિચારી છે, એના ઉપર મનોમંથન કર્યું છે, એવા જીવો જ એ નિશ્ચયથી મુક્તિને પ્રાપ્ત થાય છે. ભવિષ્યમાં થનારી મુક્તિનો એ નિશ્ચયથી પાત્ર થાય છે, એટલે કે એ મોક્ષમાં જાય છે. આના તરફ ખૂબ લગાવ હોય, તત્વની વાત આવે એટલે એને અધેરો અનેરો ઉત્સાહ અંતરમાં જાગે. તત્વની વાત આવે ત્યારે એને અનેરો ઉત્સાહ અંતરમાં જાગે અને એમાં ક્યાંય પાછો ન પડે, એમાં ક્યાંય એને પ્રમાદ થાય નહીં, એ હંમેશા તૈયાર જ હોય. આત્માની વાત આવતા એ સફાળો બેઠો થઈ જાય અને બધી વસ્તુને એક તરફ મૂકીને મનમાં જે કંઈ વિકલ્પો છે બધાને એક બાજુ હટાવીને એ વાતને સાંભળવા, એ વાતને વિચારવા માટે, એમાં ચિત્તને પરોવવા માટે હંમેશા તત્પર હોય એવી જેની દશા વર્તે એ જ ખરેખર અધ્યાત્મ પ્રેમી કહેવાય. અધ્યાત્મ પ્રેમીને તો ક્યારેય કોઈ સમય એવો નથી હોતો કે જ્યારે આત્માની વાતમાં, આત્માની વાત સાંભળવામાં, આત્માની વાત કરવામાં, આત્માની વાત વિચારવામાં, આત્માની વાતમાં મનોમંથન ચિંતન કરવામાં એને ક્યારેય કંટાળો આવે એવું હોય જ નહીં. એ તો હંમેશા એને માટે તૈયાર જ હોય. એનું નામ સાચી રૂચિ કહેવામાં આવે. આગળ અહીંયા લખે છે કે ભાઈશ્રી, તમે જે પ્રશ્નો લખ્યા તેના ઉત્તર મારી બુદ્ધિ અનુસાર કંઈક લખું છું તે જાણશો. અને અધ્યાત્મ આગમનો ચર્ચા ગર્ભિત પત્ર તો શીઘ્ર શીઘ્ર આપ્યા કરશો. મેળાપ તો કદી થવો હશે ત્યારે થશે. અને નિરંતર સ્વરૂપ અનુભવનો અભ્યાસ રાખશો જી. શ્રીરસ્તુ. હવે સ્વાનુભવ દશા વિશે પ્રત્યક્ષ પરોક્ષ આદિક પ્રશ્નોના ઉત્તર સ્વબુદ્ધિ અનુસાર લખું છું. પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રશ્નોના ઉત્તર. પ્રત્યક્ષ શું? સ્વાનુભવની દશા વિશે પ્રત્યક્ષ અને સ્વાનુભવની દશા વિશે પરોક્ષ પણ જે કંઈ વાત છે એના ઉત્તર પંડિતજી લખે છે એટલે આપણને ખ્યાલ આવે છે કે એમને એવો સ્વનો અનુભવ હતો. સ્વનો અનુભવ હોય તો જ એના પ્રશ્નોના ઉત્તર એ લખી શકે. બેનશ્રીબેનના વચનામૃતમાં મુખ્યત્વે આ જ વાત કરવામાં આવી છે. સ્વાનુભૂતિ દર્શનમાં પણ બેનશ્રીબેને આ જ વાત કરી છે. બેનશ્રીબેને પોતે કંઈ લખ્યું નથી. એમને સાધક ભાઈઓએ, બહેનોએ જે પૂછ્યું પોતાની સાધનામાં જે કંઈ એમને અટકવાનું થયું એટલે એવા પ્રશ્નો પૂછ્યા અને એ પ્રશ્નોના ઉત્તર બેનશ્રીબેને આપ્યા અને એ બ્રહ્મચારી બહેનોએ લખી લીધું. એમાંથી એ પહેલું પુસ્તક વચનામૃત બન્યું, બેનશ્રીબેનના વચનામૃત. અને પછી સ્વાનુભૂતિ દર્શન જે બન્યા બે ભાગ, એમાં પ્રશ્ન અને જવાબ બંને છે. વચનામૃત જે છે બેનશ્રીબેનના વચનામૃત, એમાં માત્ર બેનશ્રીબેને જે કહ્યું છે એ જ છે. પણ એ પહેલું પુસ્તક છે બેનશ્રીબેનના વચનામૃત. અને ગુરુદેવે એના ખૂબ ખૂબ વખાણ કર્યા છે અને એમ કહ્યું છે કે એમાં તો અનેક શાસ્ત્રોનો સાર આવી જાય છે એવી વાત સાદી ગુજરાતી ભાષામાં બેનશ્રીબેને કરી છે. એ બેનશ્રીબેનના વચનામૃતનો આપણે સ્વાધ્યાય કરી ચૂક્યા છીએ, પણ એ તો જેટલી વાર સ્વાધ્યાય કરીએ એટલી વાર ઓછો છે. એમાં જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે અને જે જ્યાં અટક્યો છે ત્યાંથી એણે કેમ આગળ વધવું એના પ્રશ્નોના ઉત્તર મળી જાય છે. બહુ સુંદર પુસ્તક છે અને ખૂબ વારંવાર અભ્યાસ કરવા જેવું પુસ્તક છે. અહીંયા એ જ પ્રમાણે અહીંયા પંડિત ટોડરમલજીએ પણ એવી જ કંઈક વાત અહીંયા લખી છે. એટલે આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં મૂળ રહસ્યની વાત એ સ્વાનુભૂતિમાં શું છે એ કરવામાં આવી છે. રહસ્ય બીજું કંઈ નથી, રહસ્ય સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા વિશેનું રહસ્ય અહીંયા દર્શાવવામાં આવ્યું છે. પંડિતજી એમાં લખે છે કે તેમાં પ્રથમ જ સ્વાનુભવનું સ્વરૂપ જાણવા અર્થે લખું છું. જીવ નામનો ચેતન પદાર્થ અનાદિકાળથી મિથ્યા દ્રષ્ટિ છે. ત્યાં સ્વ પરના યથાર્થ રૂપથી વિપરીત શ્રદ્ધાનું નામ મિથ્યાત્વ છે. સ્વ પરના યથાર્થ રૂપથી જે શ્રદ્ધાન હોવું જોઈએ એના કરતા વિપરીત ઊંધું શ્રદ્ધાન, ઊંધી શ્રદ્ધા કરવી, ઊંધી માન્યતા, એનું નામ મિથ્યાત્વ. સ્વ જે છે તેને સ્વ તરીકે જેવો છે તેવો જ શ્રદ્ધવો. સ્વ એટલે પોતે ભગવાન આત્મા, એ જેવો છે તેવો એને પહેલા જાણવો અને પછી એવી જ એની શ્રદ્ધા કરવી એનું નામ સમ્યક્ત્વ છે. અને એનાથી જે વિપરીત શ્રદ્ધા છે એનું નામ મિથ્યાત્વ છે. એટલે સ્વની જ્યારે જેવો છે તેવો એમ શ્રદ્ધા કરવામાં આવે તો એ પહેલા એનું સ્વનું એમ જ જ્ઞાન હોય. એટલે કે એ પરથી જુદો છે, પરથી જુદો છે, ભિન્ન છે. અને સ્વ સ્વને આધીન છે, એ કોઈ અન્યને આધીન નથી. એ બધી વાત પણ એમાં આવી જાય અને પછી એવું જ એને અનુભવપૂર્વક શ્રદ્ધાન થાય તો એને સમ્યક તો કહેવાય. પણ એના કરતા વિપરીત માન્યતામાં જો એ હોય, સ્વ અને પરની ઊંધી માન્યતા વિપરીત માન્યતા સહિત હોય તો એ મિથ્યા દ્રષ્ટિ છે. ઉપશમ ક્ષય ક્ષયોપશમથી સ્વ પરના યથાર્થ શ્રદ્ધાનરૂપ તત્વાર્થ શ્રદ્ધાન થાય ત્યારે તે જીવ સમ્યક્ત્વી થાય છે. આપણે આ બધું કર્યું છે, ઉપશમ ક્ષય અને ક્ષયોપશમની વાત સમ્યક્ત્વમાં આપણે લીધી છે. માટે સ્વ પરના શ્રદ્ધાનમાં શુદ્ધાત્મ શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. જો અહીંયા પંડિતજીએ જે વાત મુખ્યતાથી અહીંયા લીધી છે એ શું લીધું છે, સ્વ પરનું શ્રદ્ધાન એને મુખ્ય કરીને વાત કરી છે. સાત તત્વની શ્રદ્ધા નિશ્ચયથી જે છે એને સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે, એ વાત બરાબર છે. પણ પ્રેક્ટિકલમાં જ્યારે પોતે એ કરવા માટે જ્યારે પુરુષાર્થ કરે છે ત્યારે આ મહત્વનું રહે છે. કૃપાળુ દેવે પણ એમ જ કહ્યું છે કે તું તારા દેહથી જુદો પડ, સ્વ પરનું શ્રદ્ધાન કર અને તું તારા દેહથી જુદો પડ, તું જે દેહ સાથે રહ્યો છે એનાથી જુદો પડ. કેમ કે સૌથી વધુ એને ક્યાંય એક તો બુદ્ધિ રહી હોય તો દેહ સાથે રહી છે. એટલે એનો અર્થ એમ નથી કે સાત તત્વની શ્રદ્ધા નહીં કરવી એમ નથી, પણ સાત તત્વની શ્રદ્ધા તો થાય છે અને એ માહિતીરૂપ થાય છે અને એ ધારણા જ્ઞાન સુધી એમાં પહોંચાય છે. પછી નિશ્ચયથી એની શ્રદ્ધા કરવી છે તો એને સ્વરૂપમાં ગયા વિના એ નિશ્ચયથી શ્રદ્ધા થતી જ નથી. અને સ્વરૂપમાં જવા માટેનો આપણને એ માર્ગ ખાસ તો એ રીતે કહીએ કે અનુભવ સહિત જેને અનુભવ થયો છે એ જ્યારે બતાવતા હોય ત્યારે એ હંમેશા એમ જ બતાવે કે પહેલા તું સ્વ અને પરને જુદા પાડ, એનું ભેદ જ્ઞાન કર, અને સ્વ પરનું ભેદ જ્ઞાન કરીને પછી સ્વ તરફ જઈ શકાશે. એટલે સ્વ પરના શ્રદ્ધાનમાં શુદ્ધ આત્મ શ્રદ્ધાનરૂપ, એ સ્વ પરનું શ્રદ્ધાન એમાં શુદ્ધ આત્મા છે એવી શ્રદ્ધારૂપે શ્રદ્ધાન કરવું. શુદ્ધ આત્મ શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્વ ગર્ભિત છે, આત્મા શુદ્ધ જ છે એ વાત એમાં ગર્ભિતપણે સમાયેલી છે. સ્વ પરનું શ્રદ્ધાન કરવું ને સ્વમાં સ્વ છે તે શુદ્ધ જ છે એવી શ્રદ્ધા એમાં આવી જાય છે. સ્વ એટલે મલિન એમ નહીં, સ્વ એટલે શુદ્ધ છે એમ સમજીને, એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે આત્માનું એવું, એવા શુદ્ધ સ્વરૂપનું શ્રદ્ધાન કરવું. વળી જો સ્વ પરનું શ્રદ્ધાન નથી અને જૈન મતમાં કહેલા દેવગુરુ અને ધર્મ એ ત્રણેયને માને છે તથા સાત તત્વોને માને છે, અન્ય મતમાં કહેલા દેવાદી અથવા તત્વોને માનતો નથી, તો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે તે સમ્યક્ત્વી નામને પામે નહીં, તેને સમ્યક્ત્વ થાય નહીં. વ્યવહાર સમ્યક્ત્વ તો ખરેખર ત્યારે જ કહેવાય કે જ્યારે નિશ્ચય સમ્યક્ત્વ હોય તો. પણ છતાં પણ અહીંયા જે વાત લીધી છે સાત તત્વની શ્રદ્ધા અને સાચા દેવગુરુની ને શાસ્ત્રની શ્રદ્ધા એને આપણે વ્યવહાર સમ્યક્ત્વ કહીએ તો એ એવા વ્યવહાર સમ્યક્ત્વ એટલે કે એ પ્રમાણે શ્રદ્ધાન કરવાથી એ ખરેખર સમકીતિ થતો નથી એમ અહીંયા કહેવાનો આશય છે. આપણને પંડિતજી જે ભણાવ્યું એમાં સાત તત્વની શ્રદ્ધાને મુખ્યતાથી લીધી, પણ જ્યારે ખરેખર પોતે શ્રદ્ધા કરવા બેઠો છે એટલે આત્માની શ્રદ્ધા એને થઈ છે, છતાં પણ એ અનુભવ સહિતની શ્રદ્ધા કરવા બેઠો છે ત્યારે એણે કયા ક્રમમાં જવું એની અહીંયા વાત દર્શાવી છે કે સ્વ પરનું શ્રદ્ધાન મુખ્ય છે અને એમાં પણ સ્વ એટલે શુદ્ધ આત્મતત્વ, સ્વ ગમે તેવું સ્વની વાત નથી, જે શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું તત્વ સ્વરૂપ અનાદિનું છે અને અનાદિનું છે અને અનંતકાળ સુધી રહેવાનું છે એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ એની શ્રદ્ધા, સ્વ કહેતા ત્રિકાળક નાયકની શ્રદ્ધા, એટલે એવા સ્વ અને બીજું બધું પર, બીજું બધું પર એમાં એ છ દ્રવ્યો આવી ગયા અને પોતાના અન્ય ભાવરૂપ જે પરિણમન છે એ પણ આવી ગયું અને પર્યાય પણ એમાં આવી ગઈ, એમાં પર્યાય પણ આવી ગઈ એટલે એ બધું પર છે, પોતાની પર્યાય છે એ પણ એમાં પર છે. શુદ્ધ નિર્મળ પર્યાય હોય તો એ પણ નહીં, માત્ર સ્વ કહેતા ધ્રુવ ત્રિકાળ નાયક સ્વભાવ એનું શ્રદ્ધાન અને એ સિવાય બીજું બધું પર છે એવું શ્રદ્ધાન જ્યારે થાય ત્યારે એને સંકિત થાય. એટલે પંડિતજી અહીંયા એમ જણાવ્યું, સ્પષ્ટ કર્યું કે વળી જો સ્વ પરનું શ્રદ્ધાન નથી અને જૈન મતમાં કહેલા દેવગુરુ અને ધર્મને શાસ્ત્રને એ બધાને એ બરાબર એ માને છે, સાત તત્વોને પણ એ બરાબર માને છે અને અન્ય મતમાં કહેલા કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એ બધાને એ માનતો નથી, તો એવા કેવળ માત્ર એવા વ્યવહાર સમ્યક્ત વડે તે સમ્યક્તવી થતો નથી. માટે સ્વ પર ભેદ વિજ્ઞાનપૂર્વક જે તત્વાર્થ શ્રદ્ધાન હોય તે સમ્યક્તો જાણવું. સ્વ અને પરનો ભેદ એને થવો જોઈએ. ભેદ જ્ઞાન દ્વારા એ સ્વને બધા જ પ્રકારના પરથી જુદું પાડે છે અને પોતે એમ અનુભવે છે. ભેદ જ્ઞાનરૂપી છીણી વતી એ સ્વ અને પરને જુદું પાડે છે. ભેદ વિજ્ઞાનપૂર્વક વિશેષતાથી એ જ્ઞાન છે એ સ્વ અને પરને જુદું પાડનારું છે અને સ્વ અને પરનો ભેદ પડતા એ જુદા પડતા સ્વથી પર જુદું એને અનુભવાય ત્યારે એ તત્વાર્થ શ્રદ્ધાન હોય છે. એટલે એ સાતે તત્વો નવે તત્વોની યથાર્થ શ્રદ્ધા એને અનુભવ સહિત થાય છે. એટલે સમજવાનું સ્વ પરના ભેદમાં સ્વને છે અને સ્વ કેવું છે એનું ચિત્ર એના મનમાં વિકલ્પ રૂપે પહેલા હોય એટલે આપણે એમ કહીએ કે એને તત્વનો અભ્યાસ હોય, આત્માના સ્વરૂપનો અભ્યાસ હોય, સર્વજ્ઞની શ્રદ્ધા હોય, તીર્થંકર ભગવાનના દ્રવ્ય ગુણ અને પર્યાયનો એ જાણકાર હોય અને સિદ્ધના સ્વરૂપને પોતાનામાં સ્થાપી અને પછી જ્યારે એ નિર્વિકલ્પ દશામાં એવો પુરુષાર્થ કરે ત્યારે એને પોતાનું સ્વ એ પરથી જુદું ભિન્ન જેવું સિદ્ધ ભગવાને જોયું, જેવું કેવળી ભગવાને જોયું છે પોતાનું સ્વરૂપ એવું જ એને પોતાને જણાય, એવું અનુભવમાં આવે, એવો પ્રતિભાસ થાય. એટલે ભેદ જ્ઞાન એ કરે છે તે સ્વ અને પર એ બે વચ્ચે કરે છે એમ અહીંયા કહેવું છે. અને એ જ પદ્ધતિ છે, એ સંકિત પ્રાપ્ત કરવાની એ જ પદ્ધતિ છે. બધું સમજવું, વિચારવું, મનોમંથન કરવું, ચિંતવન કરવું અને કરવું છે ત્યારે સ્વ અને પર એનું ભેદ વિજ્ઞાનપૂર્વક એટલે ખૂબ ખૂબ વિશેષતાથી એનું જ્ઞાન કરીને એને જુદા પાડવા કે આ સ્વ અને આ પર એકમાત્ર સ્વ તરીકે એનો ભગવાન આત્મા જ હોય, બીજું કંઈ હોય નહીં. નિજ સ્વરૂપ જે છે સ્વ છે અને એ સિવાય બીજું બધું પર છે. આગળ અહીંયા કહે છે કે વળી એવા સમ્યક્તવી થતાની સાથે જે જ્ઞાન પૂર્વે પાંચ ઇન્દ્રિય તથા છઠ્ઠા મન દ્વારા ક્ષયોપસમરૂપ મિથ્યાત્વ દશામાં કુમતી કુશ્રુતરૂપ થઈ રહ્યું હતું તે જ જ્ઞાન હવે મતિશ્રુતરૂપ સમ્યક જ્ઞાન થયું. સમ્યક દ્રષ્ટિ જે કાંઈ જાણે તે સર્વ જાણવું સમ્યક જ્ઞાનરૂપ છે. પહેલી જે શ્રદ્ધાની વાત કરી એમાં દર્શન પહેલું થાય અને પછીથી એને જ્ઞાન થાય. એટલે જ્યારે જ્ઞાનની વાત કરવામાં આવે તો પહેલા એ જ્ઞાનની સાથે જે પ્રતિભાસ થવો એ મુખ્ય છે. અને પ્રતિભાસ અને એના સંબંધીનું જ્ઞાન એ બંને સાથે જ હોય છે. હવે એ જ્ઞાનની કેવી દશા હોય છે, કયા પ્રકારે જ્ઞાનમાં ફેરફાર થાય છે એ વર્ણવતા અહીંયા પંડિતજી એમ કહે છે કે એ સમ્યક્તવી થતા સાથે એટલે કે આત્માનો અનુભવ એ વખતે એને થાય છે સ્વ અને પર એમ ભેદ વિજ્ઞાનપૂર્વક એ સ્વને જાણે છે એટલે આત્માનો પ્રતિભાસ કરે છે. એ વખતે એને ઘણી બધી વસ્તુ એક સાથે થાય છે, એમાં જ્ઞાન પણ થાય છે અને એ જ્ઞાનમાં શું થયું એ અહીંયા દર્શાવે છે. એ વખતે જ્ઞાન થાય છે અને શ્રદ્ધા પણ થાય છે કે આ આમ જ છે, સ્વરૂપ આવું જ છે એવી શ્રદ્ધા પણ થાય છે. તો જ્ઞાનમાં શું થાય છે? તો કે જ્ઞાન જે પહેલા ઇન્દ્રિયો દ્વારા, પાંચ ઇન્દ્રિયો દ્વારા અને છઠ્ઠા મન દ્વારા એ મિથ્યાત્વ દશામાં એ કુમતી અને કુશ્રુત રૂપે હતું. એ જ્ઞાન કુમતી જ્ઞાન કુશ્રુત જ્ઞાન રૂપે હતું. એ જ જ્ઞાન હવે મતિશ્રુત રૂપે, એટલે સમ્યક મતિ સમ્યક શ્રુત રૂપે એ થયું. એટલે સમ્યક દ્રષ્ટિ જે કંઈ જાણે તે સર્વ જાણવું સમ્યક જ્ઞાન રૂપ છે એમ પંડિતજી અહીંયા જણાવે છે. એ સમ્યક દ્રષ્ટિ જો કદાચિત ઘટપટ આદિ પદાર્થોને અયથાર્થ પણ જાણે તો તે આવરણજનિત ઔદયિક અજ્ઞાન ભાવ છે અને ક્ષયોપશમરૂપ પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ સમ્યક જ્ઞાન જ છે. એટલે અહીંયા જે શબ્દ એમણે મૂક્યા ને કે સમ્યક દ્રષ્ટિ જે કંઈ જાણે તે સર્વ જાણવું સમ્યક જ્ઞાન રૂપ છે એની અહીંયા સ્પષ્ટતા આપી. એ જે કંઈ જાણે એટલે બધું જે જાણે એ બધું સમ્યક જ્ઞાન રૂપ છે એનો અર્થ શું સમજવો? તો કે કદાચ એ કોઈ પર પદાર્થો જેવા છે એના વિશેનું એમનું જ્ઞાન છે એ કદાચ થોડું ઓછું હોય અથવા તો અન્ય પ્રકારે હોય, કેમ કે એને બધા વિષયોનો અભ્યાસ ન હોય. તો એટલા માટે અહીંયા લખ્યું કે ઘટપટ આદિ પદાર્થો, દાખલા તરીકે સમ્યક દ્રષ્ટિ છે, એમને એન્જિનિયરિંગનું કે મેડિકલનું કે વકીલાત જ્ઞાન નથી અથવા તો એમાં એમનું જ્ઞાન ખોટું છે, તો એનો અર્થ એમ નથી થતો કે એ પણ આપણે સમ્યક રૂપે સમજવું એમ નથી. અહીંયા તો આત્માની વાત ચાલે છે, એ બહારના જ્ઞાનને જ્ઞાન કહેતા જ નથી. બહારની માહિતી એમને ન હોય, બહારની બધી માહિતી એમને ન પણ હોય, સમ્યક દ્રષ્ટિ જે છે એ ખોટા છે એમ નથી. અહીંયા વાત એ દર્શાવવી છે, એટલે કે એ સમ્યક દ્રષ્ટિ જો કદાચિત ઘટપટ આદિ પદાર્થને અયથાર્થપણે જાણે તો તે આવરણજનિત ઔદયિક અજ્ઞાન ભાવ છે. ઔદયિક અજ્ઞાન ભાવ એટલે એ વખતે એમને એ વસ્તુ પદાર્થનું એ જ્ઞાન નથી, અને ક્ષયોપશમરૂપ પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ સમ્યક જ છે, કેમ કે જાણવામાં પદાર્થોને વિપરીત રૂપે સાધતું નથી. એટલે પદાર્થોને વિપરીત રૂપે સાધતું નથી એટલે જે પૂતગળ છે એને પૂતગળ જાણે છે અને જીવ છે એને જીવ જાણે છે એમ કહેવું છે. અહીંયા ક્ષયોપશમ પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ સમ્યક જ્ઞાન જ છે. શા માટે સમ્યક જ્ઞાન છે? કેમ કે જાણવામાં પદાર્થોને વિપરીત રીતે સાધતું નથી. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એ રીતે બરાબર જાણે છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એમાં તત્વાર્થ તત્વ અને અર્થો, અર્થો એટલે પદાર્થો, અને જે પદાર્થો જેમ છે તેમ જાણવા, એટલે પદાર્થોમાં અહીંયા શું કહેવાય એ નવ તત્વની વાત આવી જાય, અને પૂતગળ છે તો પૂતગળને પૂતગળ તરીકે જાણે અને જીવ છે તો જીવને જીવ તરીકે જાણે, એમ નહીં કે એકેન્દ્રિય છે તો એકેન્દ્રિય તરીકે જાણવું એમ નહીં, પણ એમાં જીવ છે એને જીવ તરીકે અને સાથે રહેલું શરીર પૂતગળ છે એને પૂતગળ તરીકે જાણવું, એવી જ એમની શ્રદ્ધા હોય એટલે એ રીતે એ જાણવામાં પદાર્થોને વિપરીત રૂપે સાધતું નથી. માટે તે સમ્યક જ્ઞાન કેવળ જ્ઞાનનો અંશ છે. જેમ થોડુંક મેઘપટલ વાદળ વિલય થતાં જે કાંઈ પ્રકાશ પ્રગટે છે તે સર્વ પ્રકાશનો અંશ છે, એમ નથી કે એ કંઈ વાદળમાંથી આવ્યું છે એમ નથી. વાદળ જે છે એ ચાલ્યું જાય છે અને જે વધારે પ્રકાશ દેખાય છે તો એ પ્રકાશનો અંશ છે, પહેલા ઓછો હતો અને પછી વિશેષતાથી વધ્યો. એ રીતે આ સમ્યક જ્ઞાન છે એ કેવળ જ્ઞાનનો અંશ છે, અને એ આગળ વધતા કર્મરૂપ વાદળો ખસી જશે એટલે કે નિજરા થશે અને એનો ઉઘાડ થશે, જ્ઞાનનો ઉઘાડ થશે ત્યારે એ કેવળ જ્ઞાન પૂર્ણપણે પ્રગટ થશે એમ અહીંયા કહેવાનો આશય છે. અહીંયા કહ્યું છે કે જે જ્ઞાન મતિશ્રુત રૂપ થઈ પ્રવર્તે છે તે જ જ્ઞાન વધતું વધતું કેવળ જ્ઞાન રૂપ થાય છે. તેથી સમ્યક જ્ઞાનની અપેક્ષાએ તો જાતિ એક છે, સમ્યક જ્ઞાનની અને કેવળ જ્ઞાનની જાત એક જ છે, આગળ વધતા વધતા કેવળ જ્ઞાન રૂપ થાય છે. વળી એ સમ્યક દ્રષ્ટિના પરિણામ સ્વવિકલ્પ તથા નિર્વિકલ્પ રૂપ થઈ બે પ્રકારે પ્રવર્તે છે. ત્યાં જે પરિણામ વિષય કષાય આદિરૂપ અથવા પૂજા દાન શાસ્ત્ર અભ્યાસ આદિરૂપ પ્રવર્તે છે તે સ્વવિકલ્પ રૂપ જાણવા, એને હજી બધા કષાયો ગયા નથી એટલે એને પણ જે કંઈ કસાય રહ્યા છે એ કસાય રૂપે રાગ દ્વેષ રૂપે પરિણામ જે થાય છે તે, અને એ જ રીતે એને રાગરૂપે શુભભાવ રૂપે જે પરિણામ થાય છે તે એટલે પૂજા દાન શાસ્ત્ર અભ્યાસ વગેરેના વિનય વગેરેના જે પરિણામ છે એ બધા સવિકલ્પ જાણવા, એટલે બધા વિકલ્પ સહિત છે. એટલે આ વિકલ્પ સહિતના પરિણામ છે. અને બીજા નિર્વિકલ્પ પરિણામ તો એ છે કે જ્યારે એ પોતે ધ્યાનમાં નિર્વિકલ્પ દશામાં પોતાના સ્વરૂપમાં ઊંડે ઉતરી જાય છે, જેટલી ક્ષણો માટે પણ એ નિર્વિકલ્પ થાય છે એ નિર્વિકલ્પ પરિણામ છે. એ નિર્વિકલ્પ થઈને પ્રવર્તે છે અને બાકી મોટા ભાગના સમયમાં તો એ સવિકલ્પ દશામાં જ હોય છે. નિર્વિકલ્પ દશા બહુ અલ્પ પ્રમાણમાં હોય છે. જ્યારે સવિકલ્પ દશામાં બે પ્રકારે શુભ અને અશુભ બંને ભાગ રૂપે સમ્યક દ્રષ્ટિનું પરિણમન આપણને જણાય છે. પણ એ અશુભ ભાવ રૂપે પરિણમન છે ત્યાં પણ, એટલે વિષય કસાયરૂપ પરિણમન છે ત્યાં પણ એમને હવે એવા કસાય થતા નથી. ગૃહિત મિથ્યાત્વ હવે એમને રહ્યું નથી, એટલે અનંતાનુબંધિત પ્રકૃતિ થાય એવા કસાય થતા નથી, એટલે અનંતાનુબંધી કર્મ બાંધતા નથી. હવે પછી જે પ્રશ્ન છે અને એના સમાધાન છે એની વાત આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. આપણે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જિનેન્દ્ર.